તારીખ 16/8/1987 પૂજ્ય બહેનશ્રીના વચનામૃત બોલ નંબર 179 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 134
નિજ પરમાત્મા પ્રભુનું એકાગ્રતાનું ધ્યાન કરો. ધ્યાન થવું એ સાધકનું કાર્ય છે, કરવા યોગ્ય કાર્ય છે. પરમાત્માનું ધ્યાન કરતા પરમાત્મા થવાય છે. શિવજીનો એક બોલ છે એ વિષયમાં કે પરમાત્માનું ધ્યાન પરમાત્મ પદને પ્રાપ્ત કરાવે છે, પણ એવું ધ્યાન સત્પુરુષના ચરણ કમળની વિનય ઉપાસના વિના થઈ શકતું નથી. એ નિર્ગ્રંથ પ્રવચનનું ઉત્કૃષ્ટ રહસ્ય છે. એવું નામ એવું માતે નાખે છે. ધ્યાન કરવું છે, સ્વરૂપનું ધ્યાન કરવું છે, તો આ શરત છે અમારી. હું કહું છું એમ ન કહ્યું, આ નિર્ગ્રંથ પ્રવચન છે એમ કહ્યું. નિર્ગ્રંથ પ્રવચન છે, સિદ્ધું ન સમજાય એટલે એ પ્રવચનની અંદર ગૂઢ રહસ્યપણે આ વાત રહેલી છે એમ કહી દીધું. કેમ કે સીધું સમજવામાં થોડો અટપટું લાગે છે કે સત્પુરુષ છે તો પરદ્રવ્ય છે અને મારે મારું ધ્યાન કરવું છે. પરદ્રવ્યના પ્રત્યેના પરિણામ છે, ચાહે વિનય ઉપાસના ના હો, બહુમાન ના હો, તો પણ રાગની ઉત્પત્તિના કારણરૂપ છે. અને સ્વરૂપ ધ્યાન પરમાત્મ પદનું ધ્યાન છે, એ તો વિતરાગ પરિણામ સ્વરૂપ છે. આ વાત કેવી રીતે છે? સીધી વાતને સમજાય એટલે એમ કહ્યું કે આ વિષયમાં થોડું રહસ્ય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સ્વરૂપમાં ધ્યાન લાગવું, ધ્યાન થવું, તે પ્રકારની યોગ્ય ભૂમિકા સંપ્રાપ્ત થયા વિના થઈ શકતું નથી. અને એ કેમ થાય, કેવી રીતે થાય, એ માર્ગ સત્પુરુષથી મળે છે. અને એ માર્ગ પણ સત્પુરુષથી ત્યારે મળે છે કે જ્યારે સત્પુરુષ પ્રત્યે અત્યંત ભક્તિના પરિણામ હોય ત્યારે સમજાય છે. સત્પુરુષ તો કહે છે, જેને ગ્રહણ કરવું હોય તે ગ્રહણ કરે, ન ગ્રહણ કરવું હોય તેને છૂટી જાય, ઉપરથી જાય. કેમ કે એ તો નિષ્ફળપણે નિષ્કારણ કરુણાથી કહે છે, આ મારો ભક્ત છે તેથી એને આ રહસ્ય કહું, આ મારો ભક્ત નથી તેથી એને હું ન કહું. એવી ભક્તિ કરનાર પ્રત્યે પણ જેને સ્પૃહા નથી, એવા અંતરંગ નિષ્પ્રહ વૃત્તિવાળા સત્પુરુષ હોય છે, પણ જેને ગ્રહણ થાય છે એને અત્યંત ભક્તિ હોય તેને જ ગ્રહણ થાય છે, બીજાને ઉપરથી ચાલી જાય છે. બીજાને એટલે અભક્તિ કરનારને તો ગ્રહણ થવાનો પ્રશ્ન નથી, અવિનય કરનારને તો ગ્રહણ થવાનો પ્રશ્ન નથી, પણ જેટલી માત્રામાં જેટલી હદે એને ભક્તિ આવવી જોઈએ એમાં ન્યૂનતા રહે, ઓછાપણું રહે, અલ્પત્વ રહે, તો પણ એને એ માર્ગ સમજાતો નથી. ધ્યાન તો અંતર્મુખ થવું તેને ધ્યાન કહે છે. કેવી રીતે અંતર્મુખ થવું એ એક રહસ્યભૂત વિષય છે અધ્યાત્મ પ્રકરણનો. અને અહીંથી મળે છે એ વાતનો એમણે નિર્દેશ કર્યો છે. એ ધ્યાન થતાં જ પરમાત્મા પદનો પ્રત્યક્ષપણે, અતિન્દ્રિય પ્રત્યક્ષપણે સ્વાનુભવ થાય છે ધ્યાનમાં. તે જ સાધકપણું છે, તે જ આરાધકપણું છે, અને એને સાધના અથવા આરાધના કહેવામાં આવે છે. એ સાધકનું કર્તવ્ય છે. તેનાથી તે મોક્ષ માર્ગમાં આગળ વધે છે અને પૂર્ણ દિશા થવામાં ધ્યાન જ સ્વરૂપ, ધ્યાન જ એકમાત્ર કારણ છે, બીજું કોઈ કારણ નથી. ધ્યાન તો બાળકનો સાર છે. ધ્યાન કહો કે શુદ્ધ ઉપયોગ કહો, શુદ્ધ ઉપયોગ એ બાળકનો સાર છે. બાળકનો સાર શું કે શુદ્ધ ઉપયોગ થયો એ બાળકનો સાર છે. સમસ્ત જીન પ્રવચનનો એ સાર છે એમ કહેવાય છે. બાળકનો સાર કહો અથવા સમસ્ત જીન પ્રવચન, અર્હત પ્રવચન કહો, એનો એ સાર છે. શુદ્ધ ઉપયોગ સંતો એવી વાત સુગમ કરી કે ઉપયોગ શુદ્ધ કેમ થાય, કે નિજમાં નિજને અવલોકતા ઉપયોગ શુદ્ધ થાય. એક નીતિમાં બાળકનો સાર કહેવાનું સામર્થ્ય પણ તથા પ્રકારનો અનુભવ કર્યો છે એને છે. આત્મ સંક્ષેપમાં છે, તમામ વિસ્તાર આ વાતને સમજાવવા માટે છે. એ આ વાતને સમજાવવા માટે છે. સમસ્ત કથનનું કેન્દ્ર સ્થાન આ એક વિષય છે કે તું શુદ્ધ ઉપયોગમાં આવ તો તારું કલ્યાણ થાય, તારું હિત થાય, અને એ વિના તું દુઃખી છો. એના અભાવમાં પરિભ્રમણ છે, જન્મ મરણ છે, ચાર ગતિના દુઃખ છે, પશાતાના રોગના પીડાના ખેદના દુઃખ છે, મૂંઝવણના પણ દુઃખ આને લઈને જ છે. આને જ બુદ્ધિ કહે છે, આને જ સમાધિ કહે છે, આને જ કલ્યાણ કહે છે, બીજી કોઈ વાત છે નહીં. બહુ પ્રકાશમાં તો એ વિષય ઉપર ઘણા શબ્દો લીધા છે.
પૂજા પાઠ શાસ્ત્ર સ્વાધ્યાય
એ બધું આમાં સમાઈ જાય છે. જેને શુદ્ધ ઉપયોગ થયો એ તો તેરમાં કળશમાં રાજમલજીએ કહ્યું, સમયસાર કળશ ટીકા તેરમો કળશ, કે આવી જેને સ્વાનુભૂતિ પ્રગટ થઈ તેને શાસ્ત્ર ભણવાની અટક નથી. અટક નથી એટલે શું, મૂળ ભાષા ભંડારી છે, પણ એને એ જે શાસ્ત્ર વાંચે છે કે નથી વાંચતો, શાસ્ત્ર એને વાંચ્યા છે કે નથી વાંચ્યા, અને શાસ્ત્રમાં એને અર્થઘટન કરતા આવડે છે કે નથી આવડતું, એ બંધન એને લાગુ પડતું નથી. એ મર્યાદા એને નથી લાગુ પડતી. અને એમ કહીને શાસ્ત્ર જ્ઞાન અને સ્વાનુભૂતિના જ્ઞાન વચ્ચે શું ઉચ્ચ કોટિ અને નીચ કોટિનો પ્રકાર છે એ વાત લઈ લીધી છે. એ દ્વાદશાંગ જ્ઞાન પણ વિકલ્પ છે, તે કોઈ અપૂર્વ લબ્ધિ નથી. કેવી વાત નહીં, નહીં તો તું દ્વાદશાંગ જ્ઞાન તો ખરેખર લબ્ધિથી પ્રગટે. પણ એવા વિકલ્પ તો અગિયારમને નવ પૂર્વમાં કરી ચૂક્યો છે એટલે અપૂર્વ લબ્ધિ નથી. અગિયારમ નવ પૂર્વ પણ અપૂર્વ લબ્ધિથી જ પ્રગટે છે. ભણે કોઈનું પૂરું થાય નહીં એટલે આયુષ હોય નહીં, કોઈ અપૂર્વ લબ્ધિ નથી. અને એ દ્વાદશાંગમાં પણ સ્વાનુભૂતિ કરવાનું વિધાન છે કે તું સ્વાનુભૂતિ કર, મુખ્યપણે એ વાત છે. એટલે સ્વાનુભૂતિનો એટલો મહિમા કર્યો છે, આ વિકલ્પ છે એમ કરીને એની નીચી કોટી બતાવી દીધી છે. એ તો વિકલ્પ છે કે નિર્વિકલ્પ સ્વાનુભૂતિ કારણ નથી. હા, પોતે આગળ સ્વરૂપ છે. ખાલી પ્રશ્ન ચાલ્યો હતો ને ચર્ચામાં, આગમની અંદર અમુક વાત છે કે નહીં, એવો આગમ આધાર માગણી થઈ તો ગુરુદેવે કહ્યું છે એ જ આગમ છે, એથી આ વિશેષ કોઈ આગમ છે એ વાત રહેતી નથી. ગુરુદેવે કહ્યું હોવા છતાં એ વાતની ખાતરી કરવા માટે કોઈ આગમ આધાર તપાસવા માંગે તો એને શ્રી ગુરુના વચન ઉપર વિશ્વાસ રહ્યો નથી અથવા શ્રદ્ધા રહી નથી, એ વાત સ્પષ્ટ થાય છે. ચર્ચા થાય એનો અર્થ કે એ પોતે જ આગમ સ્વરૂપ છે. આગમ ક્યાંથી નીકળ્યા? કે જેને સ્વાનુભૂતિ થઈ એમાંથી આગમ નીકળ્યા. એટલે તો શ્રીમદજીએ કહ્યું કે સત્પુરુષના એક વચનમાં નહીં એક શબ્દમાં પણ અનંત આગમ ભરેલા છે. એમ કહે કે આ આત્મા એટલે એમાં અનંત આગમ છે. આત્મા શબ્દ કહે, જ્ઞાયક શબ્દ કહે, સ્વભાવ એવો શબ્દ કહે તો એની અંદર અનંત આગમ ભરેલા છે. પોતે એ વિષયની અંદર એક વખત એવો ખુલાસો કરે છે કે શાસ્ત્રના એક વચનને અવલોકતા અથવા શાસ્ત્રને અનુસરીને એક વચનને કહેતા અમારો ઉપયોગ હજારો આગમમાં ફરી વળે છે. કેટલો સમય લાગતો હશે હજારો આગમમાં ફરી વળતા? હે, કહેવાતાને જ ફરી વળે છે. એનો અર્થ બરાબર ખ્યાલ રહે છે, ક્યાંય પણ સિદ્ધાંત તૂટતો નથી. કરવાની જ છે શ્રદ્ધા, કથનચિત કરવી અને કથનચિત ન કરવી એમ કથનચિત હોઈ શકે નહીં. શ્રદ્ધા કરવામાં શું, શ્રદ્ધા તો અવશ્ય કરવાની છે. શેની શ્રદ્ધા કરવાની છે? કે પોતામાં પોતાના નિજ સ્વરૂપમાં અગાધ શક્તિ ભરી છે તેનું યથાર્થ શ્રદ્ધાંતો અવશ્ય કરવા યોગ્ય. કોઈની શ્રદ્ધા કરાવતા નથી. તું ફલાણા દેવને માનજે, મહાવીર દેવ સિવાય બીજા દેવને નહીં માનતો એ પ્રશ્ન આવ્યા નથી. તારા સ્વરૂપને માનતો, તારા સ્વરૂપમાં રહેલું તારું જે અનંત સામર્થ્ય એનો સ્વીકાર કર. કુંડકુંડ ભગવાને સમયસારમાં એ વાત કરી, તીર્થંકરની સ્તુતિ કોને કહેવી? તીર્થંકરને માને છે તો તીર્થંકરની સ્તુતિ કોને કહેવી? એ જીતેન્દ્રિયો જ્ઞાન સ્વભાવે અધિક જાણે આત્મને, જે જ્ઞાયક સ્વભાવને અધિક જાણે અને ઔદયિક ભાવોને પાંચ ઇન્દ્રિયને છઠ્ઠા મન દ્વારા પ્રવર્તા પરિણામ ઔદયિક ભાવોને ગૌણ કરી જાણે અને અધિકપણે પોતાના જ્ઞાયક સ્વભાવને સ્પર્શે એને જીતેન્દ્રિય કહીએ છીએ, એને તીર્થંકરની સ્તુતિ કરનારો કહીએ છીએ. આમાં તીર્થંકર આવ્યા ક્યાં વચ્ચે? આમાં તો પોતાને પોતે આવ્યો, પોતાના પરિણામને પોતાના આત્માની વાત આવી. તો કે તીર્થંકરનો આ ઉપદેશ છે અને એ ઉપદેશને તે માન્યતા કરી, સ્વીકાર કર્યો, સમાદર કર્યો, અંગીકાર કર્યો ઉપદેશ, તીર્થંકરની સ્તુતિ થઈ ગઈ. તીર્થંકરને સ્તુતિ કરીને એમની આજ્ઞા ઉપર પાછો પગ મૂક અથવા અંદરમાં વિપરીત અભિનિવેશ ચાલુ રાખીને બહારમાં તો તીર્થંકરને માનતો રહે એ તીર્થંકરની સ્તુતિ નથી ને તીર્થંકરની માન્યતા પણ એમાં નથી. આ એક ભૂલ થઈ છે હંમેશા જીવની, એ સાચા દેવ ગુરુ સત્શાસ્ત્ર તત્વજ્ઞાન મળવા છતાં પણ અંદરમાં કોઈને કોઈ પ્રકારે વિપરીત અભિનિવેશ રહી ગયો છે અને તેથી એનું બધું કરવું નિષ્ફળ ગયું છે. બધા ઉપર પાણી છે. આ એક ધ્યાન દેવા યોગ્ય વિષય છે. અહીંયા માર્ગદર્શન બહુ સ્પષ્ટ છે.
દરેક બાબતનો વિપરીત અભિનિવેશ
ખ્યાલમાં ન આવે તો જેને ખ્યાલ પડે એનો સંગ કરવો બરાબર છે. પોતાને પોતાનો દોષ ખ્યાલમાં ન આવે એ સંભવિત વાત છે. અને તેથી કરીને એ જ વિષયનું માર્ગદર્શન મેળવવા માટે જેનો ખ્યાલ પડે એનો સંગ કરવો જોઈએ. બીજો શું ઉપાય છે? એ વાત પૂરી સંભવિત છે કે પોતાને પોતાના દોષનો ખ્યાલ ન આવે, પણ પોતાનો દોષનો ખ્યાલ આવે તો જાણી બુજીને કયો જીવ પોતાનું અહિત કરે? પોતાના હાથે પોતાના પગ ઉપર કુહાડો કોણ મારે? હાથમાં કુહાડો લઈને પોતાના પગ ઉપર કુહાડો મારે? જાણી બુજીને તો કોઈ મારે નહીં. પણ મારવા બીજે જતા છટકી ના આવે ન વાગે, એના માટે એના અનુભવી પાસેથી એ વિષય સમજવો પડે છે. એમ વાત છે, બહુ વિશાળ વિષય છે. એ વિષય ઘણો વિશાળ છે, તત્વજ્ઞાનનો વિષય ઘણો વિશાળ છે. ત્યાં આગમના સિદ્ધાંતો, અધ્યાત્મના સિદ્ધાંતો, એ સિદ્ધાંતોનું સંતુલન, કેમ કે કેટલાક અધ્યાત્મના સિદ્ધાંતો એવા છે કે જે આગમના સિદ્ધાંતોથી પર છે. આગમ એમ કહે કે જ રાગ જીવની વિકારી અવસ્થા છે, તેથી જીવની પર્યાય છે. શું? રાગ જીવની વિકારી પર્યાય છે એટલે જીવની અવસ્થા છે. દ્રવ્યાનું યોગનું આગમ આમ કહે. એ જ વિષય ઉપર અધ્યાત્મ એમ કહે કે રાગનો તું સ્વામી નથી, રાગ જળ છે, રાગ પર છે, પણ રાગ તારામાં થતો નથી, તારામાં જ્ઞાન થાય છે, એમ અસ્તિત્વ બદલી નાખતા. તારું હોવા પણ રાગમાં સ્થાપ્યું છે તોડવા માટે તને એમ કહીએ છીએ કે રાગ તારામાં થતો નથી. વાસ્તવિકપણે સ્વભાવમાં તો થતો જ નથી, કલ્પના નથી, પાછું અંદરથી ઠપકારે છે એમ નથી. તારા સ્વભાવને તું જો, અને તારા સ્વભાવમાં તારી દ્રષ્ટિ એટલે અસ્તિત્વની સ્થાપના કરવી, અને સર્વસ્વપણે નિર્દોષ સ્વભાવની ઉપાદેયતા કરતા એમ કહેવાય જોર લેવા માટે કે રાગ તારા ક્ષેત્રમાં નથી, તારા પ્રદેશમાં રાગ નથી એમ પણ કહે. તો ત્યાં આગમનો સિદ્ધાંત જ્ઞાનના રહે છે, આગમ અધ્યાત્મની સંતુલા જળવાય છે. જો યથાર્થ રીતે એ અંતર્મુખ વળવા માટે એવી રીતે વાત ઉપાડે તો જો એ આગમના સિદ્ધાંતને પણ તોડે કે ખરેખર ક્ષેત્ર અપેક્ષા એ અસંખ્ય પ્રદેશમાં ક્યાંય રાગ થતો જ નથી, વિકારી પર્યાય પણ જીવની નથી, પણ દ્રવ્યાનુયોગના સિદ્ધાંત એનું અધ્યાત્મ સાચું નથી, એનું અધ્યાત્મ ખોટું છે, એનું બધું ખોટું છે, એમ ક્યાંય પણ તત્વજ્ઞાનના વિષયમાં અનેક પ્રકારના પરસ્પર વિરોધાભાસ લાગે એવા કથનો આવે ત્યાં સિદ્ધાંત ક્યાંય ખંડિત થતો નથી, એ વાત એને પોતાના પ્રયોજન માટે પ્રયોજનભૂત રીતે તો એને સમજી લેવી જોઈએ. કેટલી જવાબદારી તો અવશ્ય છે. એ જ રીતે વિતરાગ દેવના વિષયમાં, એ જ રીતે સત્પુરુષના વિષયમાં નિર્ગ્રંથ ગુરુ દેખાતા નથી, પણ વિતરાગ દેવની સ્થાપના છે. વિતરાગ દેવ સાક્ષાત દેખાતા નથી, આ ક્ષેત્રે પણ સ્થાપના છે. તો એ વિષયમાં એને ક્યાંય સિદ્ધાંત તૂટે એ પ્રકારનો વિકલ્પ રહે, એ પરિણામ રહે, તો વિપરીત અભિનિવેશ ચાલુ રહે છે, અને એ વિપરીત અભિનિવેશ સહિત જેટલું કોઈ કાર્ય કરવામાં આવે છે તે સફળ કદી થતું નથી, તે પરિસ્થિતિ છે. અહીંયા નિજ સામર્થ્યની શ્રદ્ધા કરવાનો વિષય લીધો છે. જે સ્વરૂપનું ધ્યાન કરવું છે, નિર્વિકલ્પ અભેદ એકાગ્ર પરિણામ થાય એ પહેલા એનું શ્રદ્ધાન હોય છે. શ્રદ્ધાન ઊંધું હોય, શ્રદ્ધાન બીજું હોય, અને ધ્યાન થાય એવું તો કોઈ કાળે બનતું નથી. જ્ઞાન સાચું થતાં શ્રદ્ધાન સાચું થાય છે, અને શ્રદ્ધા જ્ઞાન પૂર્વક, સાચા શ્રદ્ધા જ્ઞાન જ્ઞાન પૂર્વક સાચું ધ્યાન થાય છે. એમને કોઈને સાચું ધ્યાન થતું એ વિશે 178 માં લઈ લીધો. અને એવું સ્વરૂપની એકાગ્રતા રૂપ પરમાત્મા પદનું ધ્યાન એ સાધકનું કર્તવ્ય છે. ત્રણેય કાળના સાધકો નિજ પરમાત્મા પદનું ધ્યાન કરે છે, ત્રણેય કાળના સાધનો, અને એ ધ્યાન કરતા કરતા પરમાત્મા પદની પ્રાપ્તિ કરે છે. એટલી હદે તું અત્યારે ન સીધો પહોંચી શકતો, પહેલા કરવા યોગ્ય, થઈ શકવા યોગ્ય કોઈ પણ સ્થિતિમાં એમ નથી કે પહેલા તું આટલો ત્યાગ કરીશ, કશાયની મંદતા લાવીને તો તને શ્રદ્ધા થશે એ વાત નથી શ્લોકમાં. કેમ કે એ ચારિત્ર મોહની મંદતા છે. જો કે જેને ચારિત્રમો, દર્શનમો અથવા સર્વ પ્રકારના વિભાગના અભાવ સ્વરૂપ જે શુદ્ધ આત્મા છે એનું શ્રદ્ધાન કરવા માટેની જેની માનસિક તૈયારી અથવા ઉત્સાહરૂપ પરિણામ અથવા એ પ્રકારની ભાવનાને જિજ્ઞાસા થાય એ કશાયની મંદતામાં તો સહેજે આવી જ જાય છે, આવી જાય છે. પણ અહીંયા એને મુખ્યતા આપી નથી. અહીંયા એમ કહે છે કે તું સ્વરૂપનું શ્રદ્ધાન તો અવશ્ય કરજે જ, સ્વરૂપ શ્રદ્ધાન તો અવશ્ય અવશ્ય તું કરજે, ધ્યાન ન થઈ શકે તો કાંઈ નહીં, પણ સ્વરૂપ શ્રદ્ધાન તો અવશ્ય કરવા જેવું છે. એટલે સુધી તો પહોંચી જ જજે એમ કહેવું છે. કેમ કે ગુરુદેવના શબ્દોમાં કહીએ તો જેમ દોરો પરોવેલી સોય ખોવાયું હોય તો પણ જડી જાય છે સહેલાયથી, એમ જેણે સ્વરૂપ શ્રદ્ધાન કર્યું છે એ ચાર ગતિના પરિભ્રમણના વંકોળમાં ખોવાશે નહીં, એ નહીં ખોવાય, એ જડી જશે એમ કહેવું છે. એટલે શ્રદ્ધાનો દોરો પરોવી લેવા જેવો છે, નહીં તો તારો આત્મા અનાદિનો ખોવાયેલો છે, પત્તો લાગતો નથી. તમે ઓછામાં ઓછું શ્રદ્ધાન કરી લેજે અને તું એ સર્વ હાલતમાં કરી શકે એમ છો. એમ નથી કે તું ગ્રહસ્થ છો એટલે ગ્રહસ્થ પણ મૂકી દઈશ ત્યારે શ્રદ્ધાન થશે, દીક્ષા લઈશ તો શ્રદ્ધાન થશે એ વાત નથી. કે તું આ વ્રત લઈશ કે આ પચકાણ લઈશ કે આટલો સંયમ પાળીશ કે આટલું દાન દઈશ કે આટલી યાત્રા કરીશ કે આટલો તપ કરીશ કે આટલો જપ કરીશ તો તને શ્રદ્ધાન થશે એવી એક પણ શરત નથી. શ્રદ્ધાન તું કરવા ધાર ત્યારે તારા સ્વરૂપ પ્રાપ્તિની ભાવના અને લગ્નમાં આવતો તને શ્રદ્ધાન થવું, તારે વર્તમાન પરિસ્થિતિમાં કોઈ પણ સંયોગો હો શ્રદ્ધાન થવાની શક્યતા છે. ચાહે તું નિર્ધનમાં નિર્ધન હો, ચાહે કોઈ તવંગરમાં તવંગર હો, રાજા હો, કોઈ પણ હાલતમાં શ્રદ્ધાન થઈ શકે છે. એના માટે કોઈ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનો કોઈ પ્રતિબંધ નથી. તિર્યંચને થાય છે, મનુષ્ય આ રસ્તામાં ગોળ ભાવે ખસતા નથી. આટલો બધો વાહન આવતા જતા હોય તો પણ એને એટલો વિકલ્પ નથી આવતો કે આ કોઈ ભટકાઈ જશે તો મને વાગી જશે, એકાદ વાહન ભટકાશે તો મને વાગશે, રસ્તા વચ્ચે બેસું નહીં કે ઊભો ન રહું, માણસ હોય તો તરી ચાલે, કોઈ માણસ એવી રીતે ન રહીએ તો પછી એને ઉપમા આપે છે કે આને કાંઈ ખબર પડતી નથી જેવો છે એમ કે. પણ એનો અર્થ શું છે કે એને પોતાના લાભ નુકસાનના પ્રયોજનનો એટલો ઉઘાડ નથી જેટલો મનુષ્યને છે. સર્વથા નથી એવું નથી, એ પણ પામે છે. ફૂની પંચેન્દ્રિય છે એ બધા ને એટલો ઉઘાડ છે, પણ એ પણ બહુ અલ્પ ઉઘાડ છે. માણસને તો ઘણો ઉઘાડ છે. દેવને ને મિથ્યા દ્રષ્ટિ, દેવને ને મિથ્યા નારખીને તો એક અવધિજ્ઞાન વિશેષ છે, એનો ઉઘાડ વધારે છે. પણ દેવો રાગમાં ફસાયેલા છે અને નારકીઓ દ્વેષમાં ફસાયેલા છે, અને એ રાગ અને દ્વેષનો રસ અને આવેગ એટલો પૂર જેવો છે પ્રવાહ, એ પ્રવાહ રાગ દ્વેષના રસનો પ્રવાહ એટલો પૂર જેવો છે કે કે એમાં એ એટલો તણાઈ જાય છે એ જીવ કે એમાંથી બહાર આવીને એને આત્મહિત કરવું એ ઘણું કઠણ છે, ઘણું દુર્ગમ છે. અહીંયા એનો દ્રષ્ટાંત લીવો હોય તો જે લોકો બહુ પ્રવૃત્તિમાં પડ્યા છે એનો પુણ્યોદય હોય એ પ્રકારનો, મોટા મોટા કારખાના નાખે, મોટા મોટા ધંધામાં પડે, રાત દિવસ નવરાશ ન મળે એટલી પ્રવૃત્તિ કરે અને એના રસ ચડી ગયા હોય કે આપણે આપણી હોશિયારીથી આપણે લાખો ને કરોડોના ઢંઢિયા કરવા માંડ્યા છીએ, એને આત્મા નિરાલમ નિરપેક્ષનું શ્રદ્ધાન કરવું સામર્થ્ય, એ વાત એને વાત સાંભળવી જોઈએ છે નહીં કે અમારે વખત ક્યાં છે આવી વાત સાંભળવાનો, આ તો નવરાનો ધંધો છે. શું કે આ તો નવરા માણાનો ધંધો છે. શેર અહીંયા પણ પુણ્યોદય વધતા એને આ વિષયનો અવકાશ નથી રહેતો તો દેવલોકમાં તો અહીંથી અહીંયા તો કાંઈ નથી એના એને એના જો. સમજાય, એ તો પરમાર્થ સંયમ જ એને કહે છે. જે ઉપયોગ સ્વરૂપમાં સમાયો એને પરમાર્થ સંયમ કહેવામાં આવે છે, એને અસંયમી કહ્યો. શું કહ્યું? અસંયમી. અસંયમી કહીને એમ કહ્યું કે અસંજણ અસંજણ ન વંદેહી, એને વંદન કરવા નહીં એમ દીધું. સમ્યક દ્રષ્ટિ તો કોઈ અવિરત સમ્યક દ્રષ્ટિ હે, અમ્યક સમ્યક દ્રષ્ટિ શું? લેશ અને સંયમ પર સુરનાથ જ જે હે, સુરનાથ એટલે ઇન્દ્ર. છ ઢાળામાં વાત લીધી, કાર્તિકીયનો પરીક્ષામાં તો ઘણા શબ્દો લીધા છે કાર્તિક સ્વામીએ, વંદનને યોગ્ય છે, પૂજનને યોગ્ય છે, ઘણા શબ્દો લીધા છે. 326 ગાથા છે. ચોથા ગુણ સ્થાને છે તો પણ એને નિજ પરમાત્મ પદનો ઉતાર સ્વરૂપે અપરોક્ષ અત્યંત પ્રત્યક્ષ અનુભવ કરીને અનુભવ કર્યો છે, એ પવિત્રતાને વંદન છે. એના અનંત ગુણ એમાં પ્રગટ થયા છે. ગુણ અનંત કે રસ સબે અનુભવ રસ કે માહી, અનંત ગુણ પ્રગટ કર્યા છે, એ અનંત ગુણ પ્રગટ કર્યા છે એને નમસ્કાર. એ તો જ્ઞાનીઓએ બીજા જ્ઞાનીઓને નમસ્કાર કર્યા છે. કરે કર જોડી બનારસ વેદ જ્ઞાન જેને પ્રગટ થયું છે જ્ઞાનીઓએ જ્ઞાનીઓને વંદન કર્યા છે. મુમુક્ષુને માટે તો બીજી જ વાત છે. મુમુક્ષુને માટે તો એવા સ્વાનુભવી જ્ઞાનીનો પ્રત્યક્ષ યોગ થાય તો એને એમ સમજવું, શ્રીમદ રાજચંદ્રજીનો 225 નંબરનો પત્ર, કે કોઈ દિવ્ય જ્ઞાન ધારી પરમાત્મા જ્ઞાનાત્મા મારા માટે અહીંયા પ્રગટ થઈને આવેલા છે તો એની બહુમાન પૂજાથી માંડીને પરાભક્તિ સુધીની સર્વ પ્રકારની ભક્તિ કરવી, પરાભક્તિ એટલે છેવટની હદ એમ કીધું છે. ત્યાં ગુણસ્થાનનો કોઈ દાપણ કરવા જાય તો એને સિદ્ધાંતની સમતુલા રહે નથી. એને સિદ્ધાંતની સમતુલા ખોઈ બેઠો છે. આમ વાત છે. બહુ સારા શબ્દો લીધા છો ને. શરૂઆતમાં જેમને અનુભવ થયો છે જ્ઞાન, આ આત્મા જ્ઞાન પામ્યું છે એમાં કોઈ શંકા નથી એમ કરીને પોતે જ એક પત્ર લખેલો છે. આત્મા જ્ઞાન પામ્યું છે એમાં કોઈ હવે શંકા નથી, એ કાર્તક મહિનાનો પત્ર છે અને ફાગણ મહિનામાં આ પત્ર લખેલો છે. ત્યાર પછી આવું તો કોઈ લખે નહીં પોતા માટે જ્ઞાન ટાઈમો છે આત્મા એમ, પણ હવે કોઈ જીવોના કોકના પુણ્ય રહી ગયા છે, કોઈને ગોળી વાગવાની છે એના પુણ્ય રહી ગયા છે એવી વાત પોતે પોતાના મુખેથી બહાર આવી ગઈ છે, નહીતર એવી વાત બહાર ઓછી આવે. કારતક સુદ 14 મુંબઈથી એક પત્ર લખે છે સ્વભાગભાઈને કે આત્મા જ્ઞાન પામ્યું એ તો નિસંશય છે, ગ્રંથિ ભેદ થયો એ ત્રણેય કાળમાં સત્યવાત છે, દર્શન મોહની ગ્રંથિ અમે તોડી નાખી છે, એ ત્રણેય કાળમાં સત્યવાત છે. કેટલા જોરથી સ્વાનુભવની વાત કરે છે. સર્વજ્ઞાનીઓએ પણ એ વાત સ્વીકારી છે, એટલે સર્વજ્ઞાનીઓ અમારા અનુભવના સાક્ષી છે એમ કે છે, સ્વીકારે છે, સાક્ષી પૂરે છે. હવે છેવટની નિર્વિકલ્પ સમાધિ આપણને પામવી બાકી છે, જે સુલભ છે. હવે જે છેલ્લી ધ્યાનની ધ્યાનની જે નિર્વિકલ્પ સમાધિ છે એ જ બાકી રહી છે, બાકી બધું હાથમાં આવી ગયું છે અને એ હવે સુલભ છે, એ કોઈ હવે અઘરી વાત દેખાતી નથી. જેને એકવાર અંતર્મુખ થઈને નિર્વિકલ્પ થતા આવડ્યું, એને એ નિર્વિકલ્પતા પરિપૂર્ણ હદ સુધી કેમ વધારવી એ કળા એને આવડી ગઈ. એ લાઈન ઉપર એ ચડી ગયો, એમાં એ આગળ વધતો જાય છે, એ વાત એને અસુલભ દેખાતી નથી. જી એમ કે મને અનુભવ થયો છે એવો સર્વજ્ઞાનીઓને અનુભવ થયો છે, અને સર્વજ્ઞાનીઓ જેને સ્વાનુભવ કહે છે એવો જ મને અનુભવ થયો છે. મારા અનુભવમાં એમના વચનો સાક્ષી છે. સ્વાનુભવના દ્યોતક એવા જે વચનો છે એ મારા અનુભવમાં સાક્ષીરૂપ છે એમ કે એની સાક્ષી પૂરે છે. આપણે કહે જો મારી વાત સાચી છે, આ ફલાના ભાઈ સાક્ષી છે એમ કે છે કે મારો અનુભવ સત્ય છે, અનંત જ્ઞાનીઓની એમાં સાક્ષી છે એમ કેવું છે. એટલું પોતે કેટલા નિશંક છે, કોઈ કલ્પના નથી થઈ ગઈ, કોઈ ભ્રમણા પેદા નથી થઈ કે સ્વાનુભવ થઈ ગયો, શું એટલી નિશંક વાત છે એમ કેવું છે. અને એ છેવટની સમાધિ પામવાનો હેતુ પણ એ જ કે કોઈ પણ પ્રકારે અમૃત સાગરનું અવલોકન કરતા અલ્પ પણ માયાનું આવરણ બાદ કરે નહીં અને અલ્પ પણ એનું વિસ્મરણ થાય નહીં, અને માયિક એક પણ ભયનો મોહનો સંકલ્પનો કે વિકલ્પનો અંશ પણ રહે નહીં, એને અહીંયા અમે છેવટની સમાધિ કહી છે. અને એવી દશા થાય પછી ગમે તે આહાર ગમે તે પ્રકાર બહારમાં ઉદયમાં હોય કોઈ જાતની બાધા નથી, પછી એને યોગ્ય જોઈએ છે. અરે પરમાત્મા પણ એને પૂછી શકનાર નથી, મસ્તીમાં વાત કરી છે બધી. તેનું કરેલું સર્વસમૂહ છે, આવી દશા પામવાથી પરમાર્થ માટે કરેલો પ્રયત્ન સફળ થયો છે, અને એવી દશા થયા વિના પ્રગટપણે માર્ગ પ્રકાશવાની પરમાત્માને આજ્ઞા નથી એમ અમને લાગે છે. અમે અત્યારે બહુ ઉપદેશ દેશું નહીં, આજે આગળ જઈને ઉપદેશ લેવો છે. સમાધિ ઉત્કૃષ્ટ સમાધિ દશા પ્રગટે પછી માટે એ દ્રઢ નિશ્ચય કર્યો છે કે એ દશાને પામીને પછી પ્રગટ માર્ગ કહેવો પરમાર્થ પ્રકાશો ત્યાં સુધી નહીં. એ દશાને હવે કાંઈ જાજો વખત નથી, વસ્તુમાં આવીને વાત લખી. આ તો અંગત પત્ર છે એટલે આવી વાત લખી છે, નહીતર કોઈ જાહેરમાં આવી વાત ન કરે, પણ અંગત પત્ર છે સુભાષભાઈ ઉપર એટલે વાત લખી છે. 170 પત્ર નંબર 170 છે, જે લખે છે કે આટલા હમણાં તો કેવળ ગુપ્ત થઈ જવું જ છે, કેમકે માર્ગ પ્રકાશવો નથી એટલે હમણાં તો ગુપ્ત થઈ જવું છે. એક અક્ષર આ વિષયમાં વાત કરવા ઈચ્છા થતી નથી, એક આપની ઈચ્છા જાળવવા ક્યારેક ક્યારેક પ્રવર્તન છે, અને ઘણા પરિચયમાં આવેલા યુગ પુરુષની ઈચ્છા માટે કાંઈક અક્ષર ઉચ્ચારવા અથવા આ લેખ કરે છે, એમને પ્રત્યે ઘણો બહુ ભાવ હતો. એમને બાકી સર્વ પ્રકારે ગુપ્તતા કરી છે, અજ્ઞાની થઈને વાસ કરવાની ઈચ્છા બાંધી રાખી છે. કોઈ જ્ઞાની થયા છે એ નજરે અમને જોવે એ પણ અમે ઈચ્છતા નથી, કેમ કે પછી ઘણી લપન છપન વધી જાય છે અને એ એમને ત્રાસજનક થાય છે, એટલે એમને ઈચ્છા થતી નથી. પ્રભાતભાઈ બહુ યોગ્યતા વાળા હતા, આગળ જઈને એ પણ જ્ઞાનપાઈમાં છે, એટલે એમની યોગ્યતા જોઈને એમને ખુલ્લું લખ્યું છે, પણ સાથે લખ્યું છે કે આ વાતનો એક અક્ષર પણ અમારે જાહેર કરવો નથી. અંગત પત્ર તો અત્યારે તો જાહેર થઈ ગયું, હા એમના દેહાંત પછી આ તો પુસ્તકારો થયેલો. એક સો 79 બોલ થયો, એ શ્રદ્ધાના વિષયનો બોલ છે કે તારા નિજ સામર્થ્યની શ્રદ્ધા કરવાની હદ સુધી પહોંચી જઈએ એટલે જન્મ મરણનો તો છેડો આવી જાય, અનંત જન્મ મરણ ઉભા રહે એવા ભાવમાં એવા ભાવો થયા જ કરે, કર્યા જ કરે છે, અને આખો ભાવ વ્યતીત થઈ જાય એ રીતે ભાવ વ્યતીત થવા દેવા યોગ્ય નથી એમ કહે. 180 આ બોલમાં સ્વાનુભવ થાય એ પહેલાની કેવી પૂર્વ ભૂમિકા યથાર્થ પ્રકારની હોય છે એ વિષયનું સ્પષ્ટીકરણ છે, અથવા એ દશાનું શબ્દચિત્ર છે, એટલે એકદમ સ્વાનુભવની નજીક પહોંચેલા જીવની દશાનું વર્ણન કર્યું છે. અંદર ઉપયોગ જાય ત્યાં બધા નય પક્ષ છૂટી જાય છે. શું કહે છે કે જ્યારે સમ્યક દર્શન થાય છે, શુદ્ધ ઉપયોગ થાય છે, મોક્ષ માર્ગમાં પહેલું પદાર્પણ થાય છે, પહેલો પગ મૂકે છે જીવ, ત્યારે ઉપયોગ અંદર જાય છે, અંતર્મુખ થઈને ઉપયોગ પોતાના રાગ રહિત સ્વરૂપને સ્વભાવને અતિન્દ્રિય સ્વસંવેદન જ્ઞાનથી અનુભવ કરે છે, ત્યાં બધાનો પક્ષ છૂટી જાય છે, ત્યાં વ્યવહારનો પક્ષ રહેવાનો તો પ્રશ્ન જ નથી, પણ નિશ્ચયનો પક્ષ પણ ત્યાં છૂટી જાય છે. નય પક્ષ એટલે શું? કે અનાદિથી જીવને પર્યાય બુદ્ધિ હોવાને લીધે પર્યાયમાં જે તે પ્રકારનો વિભાવ થાય છે તેનો એકત્વ બુદ્ધિએ અધ્યાસિત થઈને સ્વપણે અનુભવ થવો, એને તે રાગનો પક્ષ સહિત તે પક્ષ સહિતનો રાગ ગણવામાં આવે છે. હવે અહીંયા જે અંતર્મુખ ઉપયોગ સુધી પહોંચે છે એવા જીવને અનેક નયથી વિચારો આવે છે કે આ બધું તમામ સંસાર અનિત્ય અને અસાર છે, તે સંસાર પ્રત્યેનો જેટલો કોઈ મારો સમય હું આપું છું, મારી શક્તિનો વ્યય કરું છું, એ બધો નિરર્થક અને વ્યર્થ છે, એનાથી આ આત્માને માત્ર દુઃખનો જ પ્રસંગ મળવાનો છે, સુખનો કોઈ પ્રસંગ મળવાનો નથી, એટલે એ બધું અસાર છે, તો એ વ્યવહાર નહીંનો વિષય થયો. અને મારો શુદ્ધાત્મા પરમ સ્વરૂપે પરમાત્મપદ સ્વરૂપે નિર્વિકલ્પ પરમાનંદની મૂર્તિ છે એ નિશ્ચયનો વિષય વિકલ્પ થયો. તો બંને વિકલ્પ થતી વખતે જે રાગ થયો એ પણ શુદ્ધોપયોગ પ્રગટ થયા પહેલા એકત્વ બુદ્ધિએ અનુભવ થાય છે, આવો રાગ તે હું એમ અનુભવ થાય છે, જેવો વિકલ્પ થયો તેવો હું એવો અનુભવ થાય છે, એટલે એવા રાગને નય પક્ષ કહે છે. નય સંબંધીનો રાગ હોવાથી એને નય પક્ષ કહે છે, વ્યવહાર નય સંબંધીના વિકલ્પને વ્યવહાર નયનો પક્ષ કહે છે, નિશ્ચય નહીં સંબંધીના વિકલ્પને નિશ્ચય નહીંનો પક્ષ કહે છે. અને એ બે પ્રકારના વિકલ્પ ચાલે છે પૂર્વ ભૂમિકામાં. એમાં વ્યવહારના વિકલ્પો પહેલા શાંત થઈ જાય છે, પછી એકલા નિશ્ચય નહીંના વિકલ્પ રહે છે. એ નિશ્ચય નહીંનો વિકલ્પ પણ છૂટી જાય ત્યારે એનો ઉપયોગ અંતર્મુખ થાય છે. ત્યાં સુધી એનો ઉપયોગ અંતર્મુખ થઈને નિર્વિકલ્પ સ્થિતિને પામતો નથી એનું વર્ણન કરે છે. સમીસારમાં આ વિષય લીધો છે 143 અને 144 ગાથામાં. કર્તા કર્મધિકારની છેવટની આ બે ગાથા છે, એ ગાથામાં આ વિષય કુંકુંદાચાર્ય દેવે લીધો છે. અમૃતચંદ્રાચાર્ય દેવે તો એનો અલૌકિક ટીકા કરી છે આ બંને ગાથામાં. એમાં 143 ગાથાની ટીકામાં જ્યાં એવો નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગ થયો ત્યાં ત્યાં એમના એના પ્રત્યે પ્રમોદ જાહેર કરે છે. પોતે ટીકાની અંદર પ્રમોદ આવી જાય છે, પોતે આચાર છે. ઉપયોગ છૂટીને વિકલ્પનો ઉપયોગ છૂટીને નિર્વિકલ્પ થયો તો એના પ્રત્યે પ્રમોદ કરે છે કે આ તો વિકલ્પથી પર થયો, તેથી એને પરાત્મા કહીએ છીએ, એને પરમાત્મા કહીએ છીએ, એને સમયસાર કહીએ છીએ. એને પરમાત્મા શબ્દ ત્યાં લાગુ પડે છે. આચાર્યનું ગુણસ્થાનનું જ્ઞાન નહીં હોય, પંડિત હોય છે આચાર્ય નહીં હોય, હે પરમાત્મા તો 13માં 14માં ગુણસ્થાને કહેવાય. અહીંયા કહી દીધા કેમ થયું છે કે પરમાત્મ પદ સ્વરૂપે અત્યંત પ્રત્યક્ષ અનુભવ કર્યો છે એને, માટે એક ન્યાય પરમાત્મા થયો છે. અને પરમાત્મા પરમાત્મ દશાને પામવાના બધા ગુણો એનામાં પ્રગટ થયા છે. રાજાના કુમારને રાજા કહે કે ન કહે? તાજો જન્મેલો હોય તો એને જન્મોત્સવ મનાવે ત્યારે કેમ ભાઈ આટલો બધો જન્મોત્સવ? અમારા રાજાનો જન્મ થયો, આ રાજા પછી કોઈ રાજા નહોતો, હવે રાજા આ થશે. અત્યારથી જ એને ભાવિ નિગમ નહીંથી રાજા કહેવામાં આવે છે. એમ ભાવિ નિગમ નહીંથી એને પરમાત્મા પણ કહેવામાં આવે છે, કેમ કે પરમાત્મા થશે. એવું એક વિષય લીધો છે કુંકુંદાચાર્ય દેવે પ્રવચન સારમાં. પ્રવચન સારની છેલ્લી 5 ગાથાને પંચરત્ન કહી છે. એમાં એક ગાથા છે કે મુનિરાજ તો 6ઠે 7મે ગુણસ્થાને છે તો પણ મુનિરાજને ત્યાં સિદ્ધ કયા છે, હાલતા ચાલતા સિદ્ધ છે. સિદ્ધ તો હાલે ચાલે નહીં, પણ મોક્ષ તત્વ એનું નામ પાડ્યું છે. ગુણસ્થાન અનુસાર તો સુમર નિર્જરા તત્વ છે, અને મોક્ષ તત્વ તો 13માં 14માં ગુણસ્થાનને કહેવાય. તો અહીંયા કીધા છે કે ભાવલિંગી મુનિરાજ એને અમે અહીંયા મોક્ષ તત્વ કહીએ છીએ, કેમ કે પહેલા સંસાર તત્વનું વર્ણન કરે છે. કોને સંસાર તત્વ કહ્યું? કે દ્રેલિંગી મુનિ સંસાર તત્વ છે. પછી એની નીચેના બધા મિથ્યા દ્રષ્ટિ સંસાર તત્વમાં આવી જાય છે, અને ભાવલિંગી મુનિ મોક્ષ તત્વ છે. ગુણસ્થાનનું જ્ઞાન નહીં હોય, હે ભાઈ, અધ્યાત્મના પણ આડવા સિદ્ધાંતો છે. અધ્યાત્મના સિદ્ધાંતો એ આડવા સિદ્ધાંતો છે. આગવા સમજો એ કોઈ અલગ સિદ્ધાંતો છે એમ કેમ છે? આગવા ને ભાગવા, આ બે આપણે ભાગની મિલકત ને આ મારી આગવી મિલકત એમ કહેવાય છે. સુવાંગ જેને કહે છે, જેમાં કોઈનો હિસ્સો નહીં. અધ્યાત્મના એના આગવા સિદ્ધાંતો છે, એ પણ સમજવું પડે છે. એ સમજ્યા વિના અધ્યાત્મ શું છે એ સમજાવ્યું નથી. ચાર અનુયોગ હોય એના ગ્રંથો ને શાસ્ત્રો હોય તો ઉઘાડો હોય તો પંડિત ને વિદ્વાન સમજે, અર્થઘટન કરે, સમજાવે, બધું થાય. પણ અધ્યાત્મ સમજવું એ વિદવત્તા અને પંડિતાઈનો વિષય નથી, એ જુદી વાત છે. એ સમજ્યા વિના ઓલું બધું સમજેલું મીંડું છે. શું? કેમ કે ચારે અનુયોગનું તાત્પર્ય અધ્યાત્મ છે. ચારે અનુયોગમાં અધ્યાત્મ ભર્યું છે, સિવાય અધ્યાત્મ જો એને ચાર અનુયોગ સમજાયા હોય તો એને એ કાંઈ સમજ્યો નથી, અને એક અધ્યાત્મને સમજ્યો, ચારે અનુયોગને સમજી લીધા. અહીંયા કહે છે કે અંદર ઉપયોગ જાય ત્યાં બધા નિરપક્ષ છૂટી જાય છે, આત્મા જેવો છે તેવો અનુભવમાં આવે છે. જ્યારે શુદ્ધ ઉપયોગ, અંતર્મુખ ઉપયોગ, નિર્વિકલ્પ સ્વાનુભવનો ઉપયોગ થાય છે ત્યારે જેવો સિદ્ધપદ સ્વરૂપ નિર્ણયમાં આવ્યો હતો તેવો જ પ્રત્યક્ષપણે, અતિન્દ્રિય પ્રત્યક્ષપણે સર્વ પ્રદેશેથી સ્વાનુભવ ગોચર થાય છે. એટલે તો કહ્યું કે આત્મા જ્ઞાન પામ્યું છે એ વાત નિશંક છે, સર્વ જ્ઞાનીઓ એની સાક્ષી છે. કેટલો, કેમ કે અતિન્દ્રિય પ્રત્યક્ષ અનુભવ થયો છે, કોઈ અનુમાન નથી કર્યું કે આત્મા આવો છે, મારો આત્મા આવો છે. મને અનુમાન થી એમ લાગે છે કે મારો આત્મા આવો છે અંદરમાં, શાસ્ત્ર એમ જ કહે છે, મને પણ આવો અનુમાન થી લાગે છે. એમ વિચારનો વિષય નથી, પણ વિચારની દશાથી આગળ જઈને, પાર જઈને, વિકલ્પની ભૂમિકાનું ઉલ્લંઘન કરીને, એટલે તો ત્યાં અતિક્રાંત શબ્દ વાપર્યો છે. પક્ષાંતિક્રાંત થયેલો જીવ કેવો હોય છે એમ કરીને ત્યાં વર્ણન કર્યું છે. અતિક્રાંત થવું એટલે પક્ષની દશાનું ઉલ્લંઘન કરી દેવું, અનાદિથી જીવે એવી વિકલ્પની દશાનું ઉલ્લંઘન કરીને નિર્વિકલ્પ દશામાં કદી આવ્યો નથી. અને આવે એક વાર તો એનું પરિભ્રમણ હોય નહીં. એ શુદ્ધોપયોગની એ ક્ષણની દશા એના અનંત જન્મ મરણને સાફ કરી નાખે છે, એક સપાટે સાફ કરે છે. એક ક્ષણની દશા છે પણ અનંત જન્મ મરણને એ સાફ કરી નાખે છે. આત્મનું એનું પ્રભુત્વ છે, આટલી એની શક્તિ છે, આટલો એનો મહિમા છે, આટલો એનો પ્રભાવ છે, અને તેથી એ દશાને સર્વ સાધકો, ઊંચી કોટીના સાધકો પણ એ દશાને આવકારે છે, એનું સ્વાગત કરે છે, સમુચિત સ્વાગત કરે છે. લીધું નિયમસારમાં કે સમ્યક દ્રષ્ટિઓની સુંદર બુદ્ધિઓને અમે નમસ્કાર કરીએ છીએ, જેને બધું સમાન છે. વાત એ લીધી છે કે જેને બધું સૌ વિકલ્પ નિર્વિકલ્પની દશાને જે ઓળંગીને આગળ વધી ગયા છે, સ્વવિકલ્પ નિર્વિકલ્પની વિકલ્પના જેને રહી નથી, એવું જે સ્વતત્વની અંદર જેની સુંદર બુદ્ધિ છે, ચારુધિષણામ એવો શબ્દ લીધો છે. મંદા મહેતમ વયમ, અમે એને નમસ્કાર કરીએ છીએ. પદ્મ પ્રબંધારી ઘણાને ન સમજાય એવો વિષય છે. મુનિરાજ કઈ આવું લખે, પણ હવે આ તો લખેલું છે, આપણા ઘરનું તો છાપ્યું નથી. આ તો સેંકડો વર્ષ પહેલા લખાયેલા કળશ છે, આજના તો છે સંસ્કૃતમાં છે, શબ્દ શબ્દનો અર્થ છે એ પ્રમાણે થાય છે. ભાઈ અભિપ્રાયનો વિષય છે, ત્યાં કોઈ વંદન નમસ્કારનો વ્યવહાર કરવાનો પ્રકાર સમજવાનો નહીં, આ સ્પષ્ટીકરણ છે, એ અભિપ્રાયનો વિષય છે. જેમ બીજો આનો દ્રષ્ટાંત લઈએ કે ગણધરદેવ પંચ પરમેષ્ટિક રૂપ જે નમસ્કાર મંત્ર છે એ નમસ્કાર મંત્ર બોલે છે, અથવા વિકલ્પ આવે છે નમસ્કાર મંત્રનો, ત્યારે એમ કહેવાય છે કે એમના નમસ્કાર પંચે પંચ પરમેષ્ટિક પદને થાય છે. તો જે અરવિંદ અને સિદ્ધ પદ છે એ તો એમને નમસ્કાર કરવા યોગ્ય છે વ્યવહારે પણ, પણ આચાર ઉપાધ્યાય ને સાધુના જે પદ છે એમાં પોતે સર્વોત્કૃષ્ટ આચાર્ય છે. તીર્થંકરના પહેલા નંબરના આચાર્ય તો ગણધર છે, પછી બધા આચાર્યો એની નીચેની પરંપરામાં આવે છે, અને ઉપાધ્યાય ને સાધુ તો એથી નીચી કોટીના, એ જ દશાના એથી નીચી કોટીના સાધક ગણાય છે. તો પછી એને કેમ નમસ્કાર કરે કે એમ નીચી કોટી ઊંચી કોટી ન જોવાય, એના ગુણ જોતા, એની દશા જોતા ગણધરદેવ છઠ્ઠા સાતમા ગુણ સ્થાને રહી જાય, અને નવ દીક્ષિત કોઈ સાધુ સિદ્ધો શ્રેણી માંડીને મોક્ષ પામે. તો એની યોગ્યતા વધી ગઈ કે નહીં? માટે એ કોઈ નિયમ થતો નથી કે કોની યોગ્યતા વધારે છે, આચાર્યની કે સાધુની. શું કહેશો હવે? યોગ્યતા કોની વધારે, આચાર્યની કે સાધુની? કઈ કહેવાય નહીં. આ તો મારે એની તલવાર છે, પાળે એનો ધર્મ છે, વ્યક્તિગત વિષય છે. કોઈ બીજી રીતે એનું આંક બંધાયેલું નથી. તો એ વ્યવહારે બીજા સાધુને વંદન કરવાનો જાય, ગણધર ઉઠીને એવી રીતે નમસ્કાર કરવાનો જાય. પણ અભિપ્રાયની દ્રષ્ટિએ નમોલો એ સૌ સાવ અનંત ભૂતકાળમાં, અનંત ભવિષ્યકાળમાં અને વર્તમાનમાં વિચરતા સર્વ સાધુઓને મારા નમસ્કાર છે. એ અભિપ્રાયનો વિષય છે, વ્યવહાર કરવાનો વિષય રહેતો નથી. વાતને એના પડખાથી સમજવી પડે, એની મર્યાદાથી સમજવી જરૂરી છે. અહીંયા નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગ જે ચતુર્થ ગુણ સ્થાને થાય છે એ વિષયનું જરા વિશે સ્પષ્ટીકરણ છે.
રાષ્ટ્ર